વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, પ્રાંતિજ નગરના વિશે ભગવાન શ્રી હરિના પરમ ભક્ત એવા નવલબાઈ કરી અને એક વાણિયણબાઈ પ્રેમે કરી અને પ્રભુ ભજન કરતા હતા. એમને ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ પ્રાંતિજપુરને વિશે પધાર્યા છે. પતિદેવને કહ્યું કે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જવું છે. એનો પતિ કુસંગી હતો, બહુ ક્રૂર હતો. કહે છે, સ્વામિનારાયણના દર્શન કરવા તારે જવાનું નથી. બાઈ કહે છે, હું તો ભગવાનના દર્શન કરવા ગમે તે ભોગે જઈશ. ત્યારે એના પતિએ નવલબાઈને પકડી અને ઓરડાના વિશે ઉપરના માળે પૂરી દીધા છે. રૂમમાં બેઠા બેઠા હૃદયમાં વલોપાત કરે છે, કરે રે મારા જેવી દુનિયામાં કોઈ અભાગણી નહીં કે ભગવાન સ્વામિનારાયણ મારા પૂરને વિશે પધાર્યા છે અને મને ભગવાનના દર્શન કરવાનો પણ ચાન્સ કે મોકો મળતો નથી. ત્રણ ત્રણ દિવસ હે રાજન એવી રીતે ખાવા પીવા કાંઈ ન આપ્યું અને બાઈને તાળું મારી અને રૂમમાં પૂરી રાખી છે. ત્રીજી રાત્રિએ નવલબાઈને થયું કે મહારાજ, આવતીકાલે તો જવાના છે એવી વાત ચાલે છે અને જો હવે ભગવાન ચાલ્યા જશે તો હું દર્શન વિના રહી જઈશ. કોઈ બાઈ ચાલી જતી હતી, એને પૂછ્યું કે ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? કોઈકે કહ્યું કે કાશીદાસ બ્રાહ્મણને ત્યાં ભગવાનનો ઉતારો છે. કાશીરામ બ્રાહ્મણની ઘરે ભગવાન છે અને આવતીકાલે તો જવાના છે એવી વાત સંભળાય છે. નવલબાઈને અંતરમાં બળતરા થાય છે, ગમે તે થાય આજે મારે ભગવાનના દર્શને જવું. રાત્રિના 12:15 સમય થયો. ભગવાનને સંભાળી અને ઉપરના માળની બારી હતી ને, જોરથી તાકાત લગાવી, ઘર થોડું જૂનું હશે, ગ્રીલ સહિત બારી નીકળી ગઈ અને બહાર પડી. જેવી બારી ખુલી ગઈ એટલે તરત જ નવલબાઈએ ઉપલા માળેથી રોડ ઉપર ભૂસકો મારી દીધો અને સીધી દોડતી દોડતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી નવલબાઈ તો આવી કાશીદાસના ઘરે. ત્યાં તો દરવાજા ઉપર દ્વારપાળો ઉભેલા, એને નવલબાઈને રોકી છે, ઘરે બેન ક્યાં જાય છે? અરે પાર્ષદો, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવી છું. અરે આટલી મોડી રાતે ભગવાનના દર્શન નહીં થાય, ભગવાન પોટી ગયા છે. નહીં પાર્ષદો, માંડ માંડ મને આજે મોકો મળ્યો છે માટે ભગવાનના દર્શન મને કરવા દો. પણ પાર્ષદો રોકી રાખે છે કે દર્શન કરવા હોય તો સવારે આવજો, અત્યારે તો ભગવાન પોઢી ગયા છે માટે નહીં જવા દઈએ અંદર. નવલબાઈ કહે છે, તમને હાથ જોડીને પગે લાગું, કહેતા હોય તો પગ ધોઈને તમારું પાણી પીવું, પણ એકવાર મને ભગવાનના દર્શન કરવા દો. પાર્ષદોને એમ થયું કે મોડી રાતે એકલી બાઈ આવે એ બરાબર નહીં, એટલે પાર્ષદો કહે છે, બેન માફ કરજો, શ્રીહરિ પોઢ્યા છે, તમને દર્શન કરવાનો ચાન્સ મળશે નહીં. એટલે નવલબાઈને તો થયું, અરે રે, મહા મહેનતે બારી તોડીને આવી, છતાં પણ ભગવાનના દર્શનથી હું વંચિત રહીશ. મોટા અવાજ સાથે નવલબાઈ તો રડવા લાગ્યા અરે રે, મારા જેવી અભાગણી આ દુનિયામાં કોઈ નથી. હે મહારાજ, હે મહારાજ, મને દર્શન આપો. આમ બોલીને ત્યાં તો ભગવાને અંદરથી દરવાજો ખોલ્યો. બહાર આવ્યા, કહે છે, આ કેમ નવલભાઈ મોડી રાતે કેમ આવી? ત્યારે કહે છે, મહારાજ બહુ દુઃખી છું. ત્રણ ત્રણ દિવસથી મારા ધણીએ મને ઓરડામાં પૂરી રાખી છે. નિર્જળા નકોરડા ઉપવાસ છે અને આપના દર્શને આજે આવી, બારી તોડીને આવી, છતાં પણ પાર્ષદો મને આપના દર્શનની તક આપતા નથી. એટલે હે મહારાજ, મારાથી વિશેષ દુઃખી બીજું કોણ હોય? હે મહારાજ, આપે કૃપા કરી અને મને દર્શન દીધા, ભગવાને અંદર ફળિયામાં આવવા દીધા. ભગવાન કહે છે, નવલભાઈ શું દુઃખ છે તમને? નવલભાઈ કહે છે, મહારાજ, હે શરણાગત દુઃખ હરતા, મારું પ્રારબ્ધ કેવું છે કે સર્વેના દુઃખ હરતા એવા હરિ સાક્ષાત આ પ્રાંતિજ પૂર્ણ વિશે મારા ગામમાં પધાર્યા હોય અને મારા જેવી અભાગણી નારીને ભગવાન તમારા દર્શન ન થાય. એટલું જ નહીં, હે મહારાજ, મારો પતિ મને ઘરમાં પૂરી રાખે છે અને ભૂખે રાખે છે, તમારી પૂજા પણ કરવા દેતો નથી. ત્યારે ભગવાન કહે છે, હે નવલભાઈ, તમે કહેતા હોય તો હમણાં જ તમારું દુઃખ હું નાશ કરી દઉં એનું, પણ તમારે તમારું પ્રારબ્ધ ભોગવવા માટે બીજો જન્મ લેવો પડશે. કહેતા હોય તો તમારું આ દુઃખ અત્યારે જ ટાળી દઉં, પણ એના માટે બીજો જન્મ ભોગવવા લેવો પડશે. સચ્ચિદાનંદ સ્વામીને એક વખત તાવ આવ્યો, તર સહન ન થાય. સચ્ચિદાનંદ સ્વામીએ તાવ લઈને ગોદડીમાં મૂકી દીધો અને પોતે ભગવાન પાસે આવીને બેસી ગયા. તો ગોદડી ઊંચી નીચી થાય. સંતો કહે છે, મહારાજ, સચ્ચિદાનંદ સ્વામીની ગોદડી ઊંચી નીચી થાય. ભગવાન કહે છે, સ્વામી આવું કેમ થાય છે? સ્વામી કહે છે, મહારાજ, મારો તાવ હતો એ મેં ગોદડીમાં મૂકી દીધો છે. ભગવાન કહે છે, સ્વામી, તમારા પ્રારબ્ધનો તાવ છે ને એ તમે પાછો લઈ લો. ત્રણ દિવસ જો આ તાવ નહીં ભોગવો તો ત્રણ જન્મ તમારે એની પીડા ભોગવવા માટે લેવા પડશે. માટે પ્રારબ્ધમાં આવેલો આ તાવ તમે સ્વીકારો. ત્યારે તરત સચ્ચિદાનંદ સ્વામીએ પોતાનો તાવ પાછો લઈ લીધો. એટલે ભગવાન કહે છે કે આપણું જે પ્રારબ્ધ છે એ આપણે ભોગવે જ છૂટકો. હું તો તમારું આ દુઃખ નાશ કરવા તૈયાર છું. ત્યારે નવલભાઈ કહે છે, નહીં મહારાજ, તો પછી મને જેટલું દુઃખ આપવું હોય ને એ બધું જ આ જન્મમાં જ આપી દો. હે મહારાજ, ફરી વાર હવે મારે માના ઉદરમાં આવવું ન પડે એવું કરો. ભગવાન કહે છે, નવલભાઈ, પૂર્વજન્મના વિશે તમે તમારા ધણીને ખૂબ દુઃખ આપ્યા હતા, એનો બદલો વાળવા માટે અત્યારે તમને એ હેરાન કરે છે. છતાં પણ તમારે જો આ દુઃખમાંથી જલ્દી છૂટવું હોય તો હું તમને ઉપાય બતાવું છું. તથાપિ ત્વમ ઇમાં સાધ્વી મનમૂર્તિ મધુરામ સ્મર યત સ્મરણાદ ચિરં નિત્યં ભૂરી સુખા ભવિષ્યસે. ભગવાન કહે છે, હે નવલભાઈ, રોજે તમે મારી માધુરી મૂર્તિનું સ્મરણ કરતા રહેજો. જેથી તમને જલ્દી સુખ થશે. અરે પણ મારો પતિ એ મહારાજ મને ભજન કરવા જ નથી દેતો. ભગવાન કહે છે, સાંભળો, તમારો પતિ ભજન કરવા નથી દેતો એટલે તમે રસોઈ કરતા કરતા પણ ઉદ્વિગ્ન મનવાળા હોવ છો. ઉદ્વેગ સાથે રસોઈ કરો છો એથી એને સદબુદ્ધિ આવતી નથી. માટે હવે મારી મૂર્તિનું સ્મરણ અને નામ સ્મરણ રાખી અને તમે રસોઈ બનાવજો. પ્રેમથી સ્મરણ કરતાં કરતાં જ એને જમાડજો તો એને સદબુદ્ધિ આવશે. માટે આજથી તમે નિયમ લ્યો કે હવે હું ક્યારેય મારા પતિ ઉપર ગિન્નાઈશ નહીં અને સ્મરણ કરતી કરતી બધા જ કાર્યો કરીશ. આ નિયમ આમ તો બધી જ બહેનોએ લીધા જેવો છે. જેને પતિનો ત્રાસ હોય એના પત્ની જો આવી રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા થાળ બનાવે અને થાળ પતિને જમાડે તો જરૂર થોડા સમયમાં એના પતિને સદબુદ્ધિ આવે અને એ પોતાની પત્નીને હેરાન કરતો અટકી જાય. માટે જલ્દી એને પતિનો ત્રાસ દૂર થાય અને સુખ શાંતિ થઈ જાય. ભગવાન કહે છે, હે નવલબાઈ, હવે તમે ઘેર જાઓ. નવલબાઈ કહે છે, હે મહારાજ, આજથી હું આ નિયમ તો લઉં પણ હવે હું ઘરે કેવી રીતે જઉં? કારણ મારા ધણીને ખ્યાલ તો આવી ગયો હશે કે મારી ઘરવાળી બારી તોડીને ભાગી ગઈ છે. માટે મહારાજ, હવે હું ઘરે જઈશ તો મને એ મારશે. ભગવાન કહે છે, નવલબાઈ, બારી તોડીને ભલે આવ્યા પણ હવે તમારે દરવાજેથી જવાનું છે. મહારાજ, તો ઊંઘતો હશે તોય જાગી જશે. ભગવાન કહે છે, અમે શિક્ષાપત્રીમાં પણ ના પાડી છે, અદ્વારેણ ન નિર્ગમ્યમ ન પ્રવેશવ્યમ. ભગવાન કહે છે, આવી બારી કે ચોર માર્ગે કરીને નીકળવું પણ નહીં અને પેશવું નહીં એમ અમે શિક્ષાપત્રીમાં પણ ના પાડી છે. માટે હે નવલભાઈ, તમે મેઇન દરવાજો ખખડાવજો. ધણી તમારો જાગે એટલે દરવાજો ખોલાવીને ઘરમાં જજો, પણ બારીએથી અંદર જતા નહીં. પ્રભુની આજ્ઞા થઈ એટલે નવલબાઈ તો હિંમત કરીને આવ્યા ઘરે. દરવાજો ખખડાવ્યો, ધણી જાગ્યો. દરવાજો ખોલે ત્યાં તો નવલબાઈને બહાર જોયા. અરે ગાંડી, તું ક્યાંથી બહાર કેવી રીતે નીકળી? નવલબાઈ કહે છે, અરે સ્વામિનારાયણ ભગવાનનો પાળ માનો, મારા ઉપરથી આજે તો ઘાત ગઈ. ભગવાને બધું એને સુજાડી દીધું બોલવાનું. અરે શું થયું? શું થયું? શું? રાતે ચોર આવ્યા હતા અને સીધા ઉપર ઓરડીમાં આવ્યા. મેં તો ભગવાનને સંભાળી અને એવી તાકાત કરી જોરથી ચોરને ધક્કો માર્યો, બારી તૂટી ગઈ. એને મારીને કાઢી મૂક્યો. હું એની પાછળ પડી અને ચોર ભાગી ગયો અને હું પાછી આવીશ. આ તો પાળ માનો ભગવાનનો કે એ સીધો નીચલા માળે ન આવ્યો, નહીતર તમને જીવતા જ એમને એમ ટૂંપો દઈને મારી નાખ્યા હોત તો તમારું શું થાત? માટે ભગવાન અતિશય દયાળુ છે કે તમારી રક્ષા કરી. અને હું 3 દિની ભૂખી હોવા છતાં પણ ભગવાને મારામાં આવી અદમ્ય તાકાત પૂરી. ધણી તો એનો રાજીનો રેડ થઈ ગયો કે મારી ઘરવાળીએ આજે મારી જાન બચાવી. નવલબાઈને કહે છે, ચાલ ચાલ રસોઈ કરીને અત્યારે જમી લે. નવલબાઈ કહે છે, એમ જમાય નહીં, સવારે હવે પૂજા કરીને પછી હું થાળ કરીને જમીશ. અરે પણ પૂજા તો તને હું ક્યાં કરવા દઉં છું? ત્યારે કહે છે, હવે તો પૂજા કરવા દઈશો ને. તો કે હા ભલે પૂજા કરજે. એને એમ થયું કે મારી આટલી રક્ષા કરી હું એને મારું છું તોય બિચારી ડાઈ છે, ભલે ને પૂજા કરતી હોય, હવે મારે પૂજા કરવાની ના નથી પાડવી, ભલે ઠીક ત્યારે પૂજા કરજે. સવારે રસોઈ કરતાં કરતાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને નામ સ્મરણ ચાલુ છે. ભગવાનને થાળ કરીને પતિદેવને જમાડ્યા, પછી પોતે ભગવાનનો થાળ જમ્યા અને બેઠા ત્યારે કહે છે, મેં તો એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ આજે પ્રાંતિજ છોડી અને ચાલ્યા જવાના છે. જો સ્વામિનારાયણ ભગવાન આજ હોત ને તો હું તને દર્શને જવા દેત, પણ હવે ક્યાંક સમય હોય ત્યારે. નવલબાઈ કહે છે, આપણે બે જણા દર્શને જાશું. એનો ધણી કહે છે, પણ મને તારા ભેગું ફાવે નહીં, કારણ ત્યાં બધા ભગવાનનું ભજન કરતા હોય ને મને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું ફાવે નહીં, એટલે હું નહીં આવું, તું એકલી જાજે, તને છૂટી જા. નવલબાઈ કહે છે, સાંભળો, અમારા ભગવાને એકલી બાઈને ક્યાંય જવાની ના પાડી છે, માટે તમને લીધા વગર તો હું જઈશ જ નહીં, તમારે અવશ્ય મારી સાથે આવવું પડશે, ભલે તમને ધૂન બોલતા ન આવડે તો મૂંગા બેસજો, પણ તમારે દર્શને આવવાનું છે. ત્યારે એનો ધણી કહે છે, ભલે આપણે બે જણા સાથે દર્શને જાશું. પછી તો થોડા જ સમયમાં કરજીષણને વિશે ભગવાન શ્રી હરિએ ઉત્સવ કર્યો ત્યારે એમના ધણીને લઈ અને નવલબાઈ છે એ દર્શને ગયા અને ત્યાં કંઠી બાંધી અને એમનો ધણી પણ સત્સંગી થઈ ગયો અને નવલબાનો કાયમનો, હે રાજન, આ દુઃખ હતો એ ભગવાને આવી રીતે ટાળી નાખ્યું છે. હે રાજન, નવલબાઈ ત્યાંથી ગયા પછી ભગવાન રાત્રિના સમયે પોઢ્યા છે, પ્રાતઃકાળે પ્રભુ વહેલા જાગ્યા છે, નાહી ધોઈ પૂજા પાઠ કર્યો. ભગવાને મનમાં વિચાર કર્યો કે આ બધા પ્રાંતિજ પૂરના ભક્તોના મનોરથ મારે પૂર્ણ કરવા છે. ત્યાં તો ભગવાનના દર્શન ભક્તો આવવા લાગ્યા. ભગવાન કહે છે, હે બહેનો ભાઈઓ, સાંભળો, આજે અમે તમારા ઘરે બધાના ઘરે પધરામણી આવીશું, માટે જાઓ તમે અમારી પધરામણીની અને થાળની તૈયારીઓ કરો. તરત જ બહેનો તો રાજી થઈ ગયા, દોડતા પોતાના ઘરે ગયા છે. ભગવાન માટે પૂજા પાની તૈયારી કરી અને સરસ મજાના થાળ કર્યા. એક પ્રહર વીતો ત્યાં તો ભગવાનને બોલાવવા માટે, હે રાજન, બહેનો ઈચ્છાબા અને દેવિકા હતા એ આવ્યા કે, હે મહારાજ, ચાલો પધરામણી અમારા ઘરે. ભગવાન એમના ઘરે પધાર્યા છે, પ્રેમથી મહારાજની પૂજા કરી, વસ્ત્ર અલંકાર ભેટ ધરાવ્યા, પછી ભગવાનને થાળ જમાડ્યા અને હાથ જોડીને સ્તુતિ કરે છે કે, હે અતર્ક્ય પ્રભુ, આપ આપની માયા વડે આ સૃષ્ટિ કરી એમાં પ્રવેશ કરી અને જીવોને કર્મફળના આપનારા છો, એવા આપ અમને ફરી માના ઉદરને વિશે વાસ આપશો નહીં, કહેતા ફરી વખત અમને એ મહારાજ જન્મ લેવડાવશો નહીં. ભગવાન રાજી થયા છે. ત્યાંથી સોનબાઈ હતા એમને ત્યાં ઘોડા ઉપર બેસી અને ભગવાન પધાર્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે જેઠજીત રાજન, રાજન્નથ મહાભાગા સાપી ગૃહાગતમ હરિમ વિક્ષ્યો પાવેશયાદ્યન્યમ અન્યાતમ તત્ર વિષ્ટરે. હે રાજન, ભગવાન સોનાબાઈના ઘરે પધાર્યા છે. સોનાબાઈ તો પોતાને કૃતાર્થ માનતા ભગવાનને આસન બેસવા માટે આપે છે. પ્રેમથી એમણે પણ પૂજા થાળ આદિ ભગવાનને ધરાવ્યા છે. પછી હાથ જોડીને સ્તુતિ કરે છે કે હે ભગવાન, સ્ત્રીઓ અને પુરુષો જેણે અનેક તીર્થો વ્રતો યજ્ઞો દાનો કર્યા છે, વાવ તળાવ કૂવા અને સરોવર ખોદાવ્યા છે તથા ઉગ્ર તપ તપ્યા છે, તો પણ હે મહારાજ તમારી પ્રાપ્તિ થઈ નથી, એવા આપ આપની દાસી એવા મારે ત્યાં સામે ચાલીને પધાર્યા છે. હે મારા પાલક, તમે મારી માયા થકી રક્ષા કરજો. ત્યાંથી ભગવાન રૂપવતી બા એટલે કે રૂપાળી બાને ત્યાં જવા માટે ચાલ્યા છે, ત્યાંથી એમના ઘર તરફ ચાલ્યા છે. રૂપાળી બાએ જાણ્યું કે ભગવાન અહીંથી આગળ જઈ રહ્યા છે, એટલે રૂપાળી બા કહેવા લાગ્યા છે કે હે પ્રભુ, મારા ઘેર નહીં આવવા રૂપ અંતર કપટને મૂકી અને પ્રેમથી મારા ઘરને વિશે પધારો. હે મહારાજ, તમે એમ કહેતા હોય કે હું પધરામણી કરીને થાકી ગયો છું, તો સાંભળો, આપના માટે આપની દાસીએ એવી મેં સરસ મજાની સૈયા પણ બિછાવીને રાખી છે, માટે મારા ભુવનમાં આવીને હે મહારાજ આપ પોઢો. હે મહારાજ, આ ઘર આપનું જ છે એમ માની અને પધારો, હું ક્યારની આપની વાટ જોઈને હે મહારાજ ઊભી છું. હરે જોઈ રહી છો પ્રીતમજીની વાટડી, હરે મેં તો ખાતે ડાળી છે ખાટડી, જીરે જોઈ રહી છો પ્રીતમજીની વાટડી. રૂપાવતી બાનો અંતરનો ભાવ કંઈક આવો છે કે હે મહારાજ, હું તો ક્યારની તમારી વાટડી જોઈને ઊભી છું. હે મહારાજ, આપના આગમન માટે સરસ મજાની મેં તૈયારીઓ કરી છે. હરે અગર ચંદન લીપાવો ઓરડા, હરે જળ કુંભ ભરા છે કોરડા, જીરે જોઈ રહી છું પ્રીતમજીને વાટડી. ભગવાન કહે છે બીજી હું તૈયારી કરીશ. મહારાજ, તમારા માટે સરસ મજાના ગરમા ગરમ ભોજન કરી અને તૈયાર રાખ્યા છે. હરે રૂડા ભોજન કર્યા છે રસ ભર્યા, હરે તાજા તરત તૈયાર ડાંકી ધર્યા, જીરે જોઈ રહી છું પ્રીતમજીને વાટડી. હે મહારાજ, આમ જુઓ આપ પધારવાના છે, આ ચોક શેરીઓ બધું કેવી સરસ મજાને વાળીને અત્તર છંટાવી ફૂલડા વેરીને સાફ કર્યા છે. હારે મેં તો સજ્જ કરાવી શેરીઓ, હારે ચોકે ચોકે તે ફૂલડા વેરિયા, જીરે જોઈ રહી છો પ્રીતમજીને વાટડી. હરે બ્રહ્મા નંદના સ્વામીને કોડલે, હરે મેં તો તોરણ બંધાવ્યા ટોડલે, જીરે જોઈ રહી છું પ્રીતમજીને વાટડી. ભગવાનને કહે છે તમે આવવાના છો એમ જાણી અને બધી જ તૈયારીઓમાં કરી છે. આમ જુઓ ટોટલા ઉપર તોરણ પણ બાંધ્યા છે. રૂપાળી બાની આવી સરસ મજાની હૃદયની શુભ ભાવના જોઈને ભગવાન ત્યાં પધાર્યા છે અને ભગવાનને ઘરમાં પધરાવ્યા, થાળ ધરાવ્યો, પૂજા કરીને ભગવાનને કહે છે હે મહારાજ, આ ધન ધાન્ય પશુ ઘર ખેતર અને મારો દેહ અને બીજું જે કાંઈ હોય તે સર્વસ્વ હે મહારાજ આપનું જ છે, આપના માટે જ છે, માટે આ આપનું ઘર માની અને આપ જરૂર અહીંયા નિવાસ કરો. ભગવાન એમના ઉપર અતિશય રાજી થયા છે. ત્યાંથી ભગવાન પાછા મોંઘીબા, માનકુમારી, નથુવણિક, આધારાબાઈ, ઈચ્છાબા, મયારામ ને ઘરે પધાર્યા છે. ત્યારે મયારામ બ્રાહ્મણે પણ ભગવાનની સ્તુતિ કરી છે કે જે તમારી માયાથી મોહિત બુદ્ધિવાળા મનુષ્યો સ્ત્રી, ઘર, પુત્રાદિમાં આસક્ત થઈ દુઃખ સાગરમાં વારંવાર ડૂબકા ખાય છે, એવા આપ હે ભગવાન મારા પ્રિય બનો કહેતા આપનામાં મને પ્રીતિ થાવ. મયારામના આંગણામાં મંચ ઉપર ભગવાન બેઠેલા છે અને દિવ્ય દર્શન આપે છે. એમને બારીમાં બેઠા બેઠા નવલબાઈ જોઈ રહ્યા છે. એટલે ભગવાન શ્રી હરિ નવલબાને કહેવા લાગ્યા છે કે હે ભાઈ, હે પતિવ્રતાએ, હે સાધ્વી, આ મનુષ્યનો દેહ છે એ તો પંચભૂતના વિકાર રૂપ છે. વાત, પિત્ત અને કફ તથા પ્રારબ્ધને આધીન અને નાશવંત સ્વરૂપવાળો છે. આ દેહને વિશે મળ, મૂત્ર, અંત્ર, મજ્જા, અસ્થિ, ત્વક, રુધિર, માંસ અને વસા આદિ અપવિત્ર વસ્તુઓ જ નખશિખ ભરેલી છે. વળી આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહ છે એ આ જીવને બંધન કરતા છે. માટે જે કોઈ ધ્યાતા પુરુષ કહેતા ધ્યાન કરનારો જીવાત્મા આ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ જુદું જાણી અને આત્મા રૂપે થઈ અને મારી મૂર્તિનું ધ્યાન કરે છે ત્યારે સ્થૂળ દેહમાં રહેલી 24 તત્વો અને 72,000 નાડીઓના ઉદ્ભવ સ્થાન રૂપ એવા નાભીને પ્રથમ જુએ છે. જેને ઉપર નીચે એટલે કે નાભીની ઉપર અને નીચે પાન અને અપાન વાયુ છે, એની નીચે નાભીની નીચે પક્વા અન્નાશય અને ઉપર અપક્વ અન્નાશય છે, તેના મધ્યે જઠરાગ્નિને ઉદ્દીપન કરનારો એવો સમાન વાયુ અને જઠર છે. નાભીમાં હે રાજન 4 આંગળનું અંડાકૃતિ કંદ છે જેને નાભિકંદ કહે છે, જે દેહની સ્થિતિનું કારણ છે અને જેના મૂળમાં 72,000 નાડીઓ નીકળે છે અને શરીરમાં અલગ અલગ જગ્યાએ વ્યાપીને શરીરનું પોષણ કરે છે. એ કંદ મધ્યે નાભિચક્ર છે અને એ નાભિચક્રરૂપ પાંજરાને વિશે કરોડિયાની જેમ આ જીવાત્મા છે એ ભમે છે. તે જ્યારે એ મારી મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં આત્મ સ્વરૂપને દેખે છે ત્યારે અતિશય તેજનો પુંજરૂપ જ્ઞાતા, અછેદ, અભેદ, અજર, અમર ઇત્યાદિ ગુણોવાળો પ્રકાશરૂપ દેખે છે અને શરીરને પણ અતિશય પ્રકાશમય દેખે છે. જે હે રાજન બીજા કોટી સાધન કરવા છતાં પણ આત્માનું દર્શન થવું એ અશક્ય છે. મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે મારી મૂર્તિની સાકાર ઉપાસના ધ્યાન વગર કોઈ આત્મદર્શી થયો હોય, સિદ્ધ થયો હોય એવો તો અમારા જોયામાં, સાંભળ્યામાં કે અનુભવ્યામાં ક્યાંય દીઠો નથી. જેને આવી ભગવાનની સાકાર સ્વરૂપની ઉપાસના હોય અને ધ્યાન કરતો હોય એને જ મહારાજ કે આત્મદર્શન થાય છે. એ વિના તો હે નવલભાઈ બીજા કોટી સાધન કરવા છતાં પણ આત્માને દેખવો અશક્ય છે. અને આત્મદર્શન થતાં આત્માને વિશે મૂર્તિને ધારતા ધારતા હે નવલભાઈ મારી મૂર્તિનો એને સાક્ષાત્કાર થાય છે. કેવી એ મૂર્તિ તો સરસ મજાના સુવર્ણના રંગ જેવા અતિશય પીળા રંગના અને વીજળીના ઝબકારા જેવા ઝડક ઝડક થતા સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલી, જેના અધરબિંબ સરસ મજાના લાલ પાકા ઘીલોડા જેવા છે અને જેની ભ્રકુટી સરસ મજાની જાણે કે અર્જુન ધનુષની ઉપમા આપે એવી છે, એટલું જ નહીં એના નયન કમળ સાક્ષાત લાલ કમળની પાંખડી તમે જોઈ લ્યો એવા કર્ણ પર્યંત લાંબા અને વિશાળ નેત્રવાળી, જલેબીના ગૂંચડા જેવા સરસ મજાના કર્ણવાળી, અતિ પુષ્ટ પણ નહીં અને અતિ દુબળી પણ નહીં એવી સર્વાંગે સંપૂર્ણ અને જેના એક એક રોમને વિશે કરોડ કરોડ સૂર્ય ચંદ્ર અને અગ્નિનું તેજ પ્રગટ થાય છે એવી અતિશય તેજોમય સૌમ્ય અને કિશોર મૂર્તિના દર્શન થાય છે. એ મૂર્તિ કેવી દેખાય છે તો ક્યારેક તો ધ્યાન કરનારાને એ મૂર્તિ મૌન દેખાય છે, ક્યારેક એના સામે ઉપદેશ આપતી હોય એમ મૂર્તિ બોલતી દેખાય. હેમ નવલભાઈ, ક્યારેક તો ભગવાનની મૂર્તિ ધ્યાતા પુરુષને ફરતી દેખાય, ક્યારેક બેઠેલી દેખાય, ક્યારેક તો વળી અતિશય કાંતિમાન અને પોતા ઉપર અધિક સ્નેહ કરીને પોતાની સામે આવતી હોય એવી મૂર્તિ દેખાય, ક્યારેક તો એ મૂર્તિ આત્માને પાછળ રાખી અને પોતે આગળ આગળ ચાલી અને હે નવલભાઈ પોતાના જુદા જુદા ધામને વિશે લઈ જઈ અને છેક પ્રકૃતિ પુરુષથી પર એવા અક્ષરધામનું પણ એને દર્શન કરાવે છે અને વળી પાછી પોતાના દેહમાં એ જીવાત્માને લાવે છે. આવી રીતે ષડશ્વરીય સંપન્ન એવા મારા દિવ્ય સ્વરૂપનું કહેતા મારી મૂર્તિનું એ ધ્યાન કરનાર ભક્તને દર્શન થતાં એ ભક્ત છે એ આનંદના મહાસાગરમાં ડૂબી જાય છે અને એ આનંદની પછી ક્યારેય એને વિસ્મૃતિ થતી નથી. આવું જે સુખ મૂર્તિનું ભક્તને મળે છે ત્યાર પછી એ નવલભાઈ એ ક્યારેય જગતના કોઈ પંચવિષય સંબંધી પદાર્થ વસ્તુ કે વ્યક્તિમાં લોભાતો નથી અને કેવળ મારા સ્વરૂપનું જ ધ્યાન ચિંતન અને સ્મરણ અખંડ કર્યા કરે છે. માટે તમે પણ આ તમારી સમીપે રહેલી મારી આ મૂર્તિ કહેતા પ્રગટ પ્રમાણ મારા સ્વરૂપનું આજથી ધ્યાન સ્મરણ કરો, થોડા સમયમાં તમને પણ મારા દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જશે એમાં શંકાને સ્થાન નથી. આવી રીતે નવલભાઈને કહ્યું એટલે નવલભાઈ બારીમાંથી ઉતર્યા અને ભગવાનની પૂજા કરી છે. પછી નવલબા પણ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે હે જ્યેષ્ઠજીત રાજન, આ બાજુ યમુના લહરી ફુલ્લા અને બે અમૃતા આદિક બાઈઓના ઘરે થઈને પ્રભુ પાછા કાશીરામના ઘરે પધાર્યા છે. ત્યારે કાશીરામે પણ ભગવાનની પૂજા કરી છે, ભગવાનના ચરણ ધોઈ અને ચરણામૃત પોતે પીધું, શરીર ઉપર છાંટ્યું અને આખા ઘરમાં છાંટી અને ઘરને પણ અતિશય પવિત્ર કરી પોતાનો મનુષ્ય જન્મ સફળ કર્યો છે. શ્રી વ્યાપકેશુ વાચ મંદતશ્ચાનતો રાજન સ્તેનાથો પગૃહં યયૌ ગોવિંદાખ્ય દ્વિજશેષો વિપ્રેણોત્થાય તદ્ગૃહાદ. વ્યાપકેશ મુનિ કહે છે રાજન, ગોવિંદ વિપ્રની કાકીને સુખ આપવા માટે કાશીરામે સ્તુતિ કરેલા પ્રભુ સામે ચાલી અને ગોવિંદ બ્રાહ્મણને કાકીને ઘરે જઈને ઊભા રહ્યા ત્યારે બાઈ તો દરવાજાને પાછળ સંતાઈ ગઈ. ભગવાન કહે છે, હે બાઈ, સામે ચાલી અને હું તમારે ઘરે આવ્યો છું, માટે કમાળ ખોલી અને કમાળની પાછળથી બહાર નીકળો અને શું તમે મારી પૂજા નહીં કરો, શું મને તમે થાળ નહીં જમાડો. છતાં પણ હે રાજન, એ અભાગણી ગોવિંદ રામની કાકી એમ કહે છે, હે કમળલોચન, તમે સમીપમાં રહેલા મારા પતિના ભાઈના ઘેર જાઓ, કારણ કે હું તમારી સત્સંગીની નથી, માટે તમારી પૂજા નહીં કરું. આવા જગતમાં ઘણા અભાગ્યા હોય કે સામે ચાલીને ભગવાન અને સંતો પધરામણી આવે તો પણ પધરામણીનું સુખ લઈ શકે નહીં. હો, અમેરિકામાં ઘણા આવા હોય કે આજે મને ટાઈમ નથી, રવિવારે રાખો તો પધરામણી કરાવું, એને એક બે કલાકની રજા મૂકી અને સંતોની પધરામણીનો ટાઈમ ન હોય. સંતો અને મહારાજ શ્રી છે અહીંથી અમેરિકા 15,000 કિલોમીટર દૂર જાય અને એને બે કલાક પધરામણીનો ટાઈમ ન હોય કે રવિવારે હું પધરામણી કરાવીશ. તો એટલા એ અભાગ્યા કહેવાય. ભગવાન એના મૂર્ખપણા ઉપર હસતા ત્યાંથી હે રાજન ગોવિંદરામ વિપ્રની ઘરે પધાર્યા છે. ત્યાંથી ફતા ચાંટ ભાટ જ્ઞાતિના હતા એમને ત્યાં ભગવાન ગયા છે. પ્રભુની પૂજા કરી અને તુલસી અને પુષ્પના હાર ભગવાનને પહેરાવવા જાય ત્યાં તો ફતા ચાંટને સમાધિ થઈ ગઈ. એમને એમ હાર હાથમાં રહી ગયા. ભગવાને દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. એક ક્ષણ પછી ભગવાન પાછા એને સમાધિમાંથી જગાડે છે. ભગવાનને હાર પહેરાવી અને સ્તુતિ કરવા લાગ્યા છે. હે સર્વાધાર, માયા પર ઘનશ્યામ સુંદર બાલાપુત્ર, આપના સ્વરૂપમાં જ મારું મન સદાય સ્થિર રહો. હે મહારાજ, એવો વર આપો. ભગવાન એને વરદાન આપીને ત્યાંથી તુલજા નામના વાણિયાના ઘર સમીપે ગયા ત્યારે દુષ્ટ બુદ્ધિ કુબુદ્ધિ એ વાણિયાએ ભગવાનને પધરામણી કરવાની ના પાડી. ભગવાન કેટલા દયાળુ છે જુઓ. આજે ભગવાને નક્કી કર્યું કે પ્રાંતિજમાં ઘરો ઘર મારે પધરામણી કરીને બધાને સુખિયા કરવા છે, તો એ કમભાગી જીવાત્માઓ ભગવાનની પધરામણીનો લાભ લઈ શક્યા નહીં. ત્યાંથી માણેકબાઈએ ભગવાનને જમવાનું નિમંત્રણ આપેલું. સ્નાન કરીને પ્રભુ જમ્યા. 15 આઈટમ માણેકબાઈએ ભગવાન માટે બનાવેલી, કંસાર, લાડુ, સુવાળી, બિરંજ, વડી, શીરો, દૂધપાક, પોળી, કેળા, ભાત, કઢી, ખીચડી, બાજરાનો રોટલો, આવી બધી આઈટમો ભગવાનને પ્રેમથી જમાડી છે. પછી પુષ્પના તોરા, પુષ્પનો ખૂંપ પાઘમાં અને પુષ્પની પછેડી બનાવીને ભગવાનને ધરાવી અને પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું છે કે હે તપસ્વીની એવા માણેકબાઈ, તમારે દરરોજ ભણવાનો ખૂબ આગ્રહ રાખવો. મને એમ લાગે છે કે તપસ્વીની છે એટલે એકલા રહીને ભગવાન ભજતા હશે, એટલે ભગવાને સત્સંગ કરાવવા માટે એમને ભણવાની આજ્ઞા કરી હશે. ત્યાંથી ભગવાન પ્રાંતિજની બોખ છે, મતી નામની કોઈ નદી જે તળાવમાં આવે છે એનો ધરો છે, એને પ્રાંતિજની બોખ કહે છે. ત્યાં ભગવાન હે રાજનનું સ્નાન કરવા માટે એ બોખમાં પધાર્યા. ભગવાન ભક્તો સંતોને સાથે લઈ અને બોખ પધાર્યા. પ્રભુ સ્નાન કરવા માટે પડ્યા ત્યારે સંતો ભક્તો એ બધાએ પણ ભગવાનની સાથે બોખમાં સ્નાન કરવા ઝંપલાવ્યું. હે રાજન, ભગવાન તો એ બધાએ અસંખ્ય જળ જંતુઓનું કલ્યાણ કરવા માટે તરતા તરતા દૂર સુધી તળાવમાં ગયા. ત્યારે બધા જ જળ જંતુઓ છે ને પાણીની બહાર મોઢા કારી કાઢી અને અનિમેષ દ્રષ્ટિથી ભગવાનને જોવા લાગ્યા. ત્યારે ભગવાને પણ એ બધા ઉપર કરુણા દ્રષ્ટિ કરી છે. હે રાજન, એ બધા જીવોનો છેલ્લો જન્મ ભગવાને કરી નાખ્યો. વળી ભગવાન તરતા તરતા પાછા આવ્યા છે. સંતો ભક્તો અને મહારાજ ખૂબ સ્નાન લીલા કરે છે, એકબીજા ઉપર પાણી આદિ ઉઢાડવું. એ લીલાઓને બહાર ઉભેલા દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્ય થયા છે. ભગવાન શ્રી હરિ આ પ્રમાણે ત્યાં જળક્રિયા કરી અને પાછા ઉતારે પધાર્યા. ત્યાં તો સાકળચંદ, પાનાચંદ, નાનચંદ, ભગવાન તુલજારામ, પ્રભુદાસ આદિ વૈશ્ય ભક્તો આવ્યા અને ભગવાનની પૂજા કરીને મોટો ભેટનો ઢગલો ભગવાન પાસે થયો અને બધાએ ખૂબ સ્તુતિ કરી છે કે હે સડેશ્વરીય સંપન્ન એવા પ્રભુ, આપ અક્ષરધામમાં એકલા બિરાજમાન છો એક રૂપે, અને છતાં પણ બીજા અનેક રૂપો ધારણ કરી અને વૈકુંઠ, ગોલોક આદિ પોતાના ધામમાં યોગ કળાએ કરીને બહુમૂર્તિ થઈને હે મહારાજ બીજા લોકના ભક્તોને પણ દર્શન આપો છો એવા આપને અમારા નમસ્કાર છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ રાજન પોઢ્યા છે. મુકુંદ વર્ણીય ભગવાનની પગચંપી કરી છે અને ભગવાન છ દિવસ ત્યાં રોકાઈને ત્યાંથી સાતમે દિવસે પ્રાંતિજપુરના ભક્તોએ રોકવાનો આગ્રહ કરવા છતાં પણ ઘોડે બેસી અને ત્યાંથી પ્રભુ ચાલી નીકળ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.